પ્રથિત યશ વૈત્રવતી અને ઓરછા ઠરીને ઠામ થઈ નિવાસી સ્થાયી થવાની સાથે જ મારી અંદરનો એક પ્રવાસી રહે છે છટપટતો. કોઈ કવિએ કહ્યું છે તેમ એક સિંદબાદ જીવે છે મારામાં. એક યાત્રા પૂરી થાય, થોડા દિવસો પગ વાળી બેસું, ત્યાં તો ફરી કોઈ નવું નગર, નવો પ્રદેશ, નવી દિશા બોલાવે. લાંગરેલા વાહણોના શઢમાં ફરી પવન ભરાય ને ફરી યાત્રા શરૂ. રવિન્દ્રનાથની બલાકાની જેમ, હેથા નહીં હેથા નહીં અન્ય કોનો ખાને. સપ્ટેમ્બરમાં દિલ્હીમાં ટ્રેનિંગ હતી, વચ્ચે શનિ રવિની બે રજા. પગ પહેલાય મન થનગન્યું, ક્યાં જવું? સિમલા, ચંદીગઢ, હરિદ્વાર, અલમોડા, નૈનીતાલ, આગ્રા, મથુરા તો જોયેલા. મસૂરીનો વિચાર થયો. એ દરમિયાન જ ઢાંકી સાહેબનો ફોન આવ્યો. વાત વાતમાં મારી મૂંઝવણ કહી તો કહે, ત્યાં રમણીય પ્રકૃતિ હશે, કુદરતનો આનંદ મળશે, પણ કંઈ શીખવા જાણવા નહીં મળે, જ્ઞાન નહીં મળે. એ માટે જવું હોય તો કોઈ ઐતિહાસિક સ્થળે જવું જોઈએ. તેમણે સુજાડ્યું ગ્વાલિયર. તરત જ નક્કી કરી નાખ્યું ને રિઝર્વેશન પણ. ગ્વાલિયર પર ઇતિહાસ સંસ્કૃતિની ઘણી પરતો લાગી છે. તાનસેન ગ્વાલિયરના, ગ્વાલિયર ઘરાના, તેનો કિલ્લો, મંદિરો, મકબરા, એક સળંગ સુદીર્ઘ ઇતિહાસ છે. ભારતભરના આકાશવાણી કેન્દ્રોમાં એક જાતનો ભાતૃભાવ. અજાણ્યા પ્રદેશ, અજાણી ભાષામાં જાઓ તોય સહકર્મચારી હોવાને સંબંધે જ બધો સહકાર મળે. રાજકોટથી જ ગ્વાલિયરના સેશન ડાયરેક્ટર શ્રી કસાનાને ફોન કર્યો કે આવું છે, તો સામેથી ઉલટથી કહે, આ જાઓ, સબ વ્યવસ્થા હો જાયગી. વગર ઓળખાણે તેમના આવકારે જ જાણે મને ગ્વાલિયરમાં પ્રવેશ મળી ગયો. બાજી છેક છેલ્લી ઘડીએ બદલાઈ. રિઝર્વેશન કરાવી નીકળ્યો હતો ગ્વાલિયર જવા, પહોંચી ગયો ઓરછા. ક્યારેક પાગલ ઈચ્છાને એમ જ છૂટો દોર મૂકીને છુટ્ટી મૂકવાની જુદી જ મજા છે. ફૈઝ અહેમદ ફૈઝે કહ્યું છે ને કે અચ્છા હૈ દિલ કે પાસ રહે પાસ બાન અક્લ, લેકિન કભી કભી ઇસે તનહા ભી છોડીએ. દિલ્હીથી રાતની 9 વાગ્યાની ટ્રેન. ટ્રેન ઉપડતા જ સુઈ જવાનું હતું. અડધી રાતે 3:30 વાગે તો ગ્વાલિયરમાં આવીશ. બર્થની સીટ પર લંબાવતા જ એક જુવાન સહયોગી સાથે વાતો થઈ. બીએસએફમાં સારી પોસ્ટ ઉપર હતો, રજામાં તેને ઘેર ઝાંસી જતો હતો. મનમાં ઝાંસી ઝપક્યું. લક્ષ્મીબાઈનું ઝાંસી છે તેટલા માટે જ નહીં, પણ ઝાંસીથી ઓરછા સાવ નજીક છે એટલે. ઓરછા જવાના ઓરતા તો 18 વર્ષથી હતા. જયંત મેઘાણી, કવિ ચિત્રકાર પ્રદ્યુમ્ન તન્ના અને મંડળી સાથે મેવાડ, રાણકપુર, કુંભલગઢ, ઉદયપુરનો પ્રવાસ કરેલો 1983માં. ત્યારે પ્રદ્યુમ્નભાઈ ઓરછાની વાતો કરતા થાકે જ નહીં. ત્યાંના ભીંતચિત્રો પર ફોટોગ્રાફીનું તેમનું કામ વર્ષો પહેલાં પ્રગટ થયેલું. ત્યાંની બેતવા નદી, કાંઠો, ત્યાંના મંદિરો, મહેલો, કિલ્લાઓ, બુરજો, મહેલ મંદિરના બુંદેલખંડી ભીંતચિત્રો, આ બધું જોવાની ઉત્કટ ઈચ્છા ત્યારથી મનમાં ધરબાયેલી હતી જ. ટ્રેનમાં મળી ગયેલા પેલા ઝાંસીના યુવાન સાથે વાત કરતા જ માહિતી મળી કે આ જ ટ્રેન માત્ર ગ્વાલિયરથી 1:15 કલાકમાં જ સવારે 5 વાગે ઝાંસી પહોંચાડી દે, અને ત્યાંથી ઓરછા જવા માટે છકડા સર્વિસ વહેલી સવારથી જ શરૂ થઈ જાય છે. બસ અચાનક જ પ્લાન ફેરવ્યો. થયું ગ્વાલિયર ઓછું જોવાય કે ન જોવાય તો કાંઈ નહીં, પણ ઓરછા તો જવું જ, નહીતર આ અંતરિયાળ જગ્યાએ ફરી ક્યારે આવશે? અને વર્ષોથી સેવેલા સ્વપ્નને ક્યાં સુધી સેવ્યા કરવાનું? સ્વપ્નમાંથી વાસ્તવિકતા માત્ર સવા કલાક જ છેટી છે. પેલા યુવાનનો આભાર માન્યો, ટીટીને કહી ટિકિટ એક્સટેન્ડ કરાવી અને સવારે 3:30 વાગે ગ્વાલિયર ઉતરવાને બદલે થોડી વધારે ઊંઘ ખેંચી 5:15 વાગે ઝાંસી ઉતર્યો. એવા સમયે નાનું નગર તો સૂતું જ હોય. એ ક્યાં મુંબઈ દિલ્હી જેવું અભાગ્યું છે કે અખંડ ઉજાગરો આંજી ઉંઘરેટાયેલી આંખે આખી રાત જાગ્યા કરે. રેલવે સ્ટેશનથી રિક્ષા શૂની શેરીઓમાં રસ્તાઓ પર અવાજનો લીસોટો દોરતી પહોંચી બસ સ્ટેશન. ઓરછા જવા માટે છકડાની ખેપ હજી શરૂ થઈ ન હતી. ઝાંસીથી આસપાસના ગામો જવા માટે છકડા પર રૂટના નંબરો લખેલા હોય. ઓરછા 9 નંબરનો છકડો જાય. ઓછી ચહેલપહેલવાળા સ્ટેન્ડ પર સવારની પહેલી ચા પીવાની મજા લીધી. ત્યાં પેસેન્જરો પૂરતા થયા ને છકડાવાળાએ હલકારો કર્યો, ચલો ઓરછા વાલે સાહેબ, ગાડી જા રહી હે. ને હું મારી લેધર બેગ સાથે અંદર ગોઠવાયો. અંદરના પેસેન્જરો મને બાબુલોક જાણી સંકોચાઈને બેઠા. તેમને ઉઘાડવાની મારી ફરજ હતી. છકડામાં લોકસંગીતકાર મંડળી હતી. વહેલી સવારે બીજી સવારી તો ક્યાંથી હોય. એ દિવસો ગણેશ ઉત્સવના. આખી રાત આ લોકસંગીત મંડળીએ ઝાંસીમાં કાર્યક્રમ આપેલો અને સવારે પાછા પોતાને ગામ જઈ રહ્યા હતા. આગળ ડ્રાઈવર પાસે બેઠેલા બે ગાયક કલાકારો ઉંઘરેટા અને મારી સાથે પાછળ માઇક સ્પીકર અને બીજા સાજનો સરંજામ સંભાળતા બે માણસો અને સાથે તબલચી. કાર્યક્રમ ટનાટન ગયો હતો. આંખ ઉંઘરેટા હું વાતે વળગ્યો. ગામડાના માણસોના મન તેમની ફળી ડેલી જેમ ખુલ્લા જ હોય છે. પીપિંગ હોલમાંથી શંકિત નજરે તમને જોઈ એ દરવાજા ભીડેલ ન રાખે, સીધા જ આવકારે. કલાકારો જુવાન હતા પણ પરંપરા ટકેલી હોય તેવું લાગ્યું. હા, લોકોની રૂચિ અનુસાર જૂના ભજનો કે ગીતો ફિલ્મી ધૂનો પર ગાવા પડે. રામાયણ કે મહાભારતના પ્રસંગો પર બેંતબાજી ચાલે તો સામસામે મંડળીઓની રાતભર રમઝટ બોલે. દુહા ચોપાઈના સવાલ જવાબ સાથે કથાપૂર્તિ કરતા જવાની. રાત આખી કોઈ મચક ના આપે. ઘણું પરંપરાનું અને કેટલુંક શીઘ્ર સર્જન પણ ખરું. મેં પૂછ્યું, ત્યારે જે સૂજે તે રચી કાઢો તે દોહા ચોપાઈ પછી તમે લખી લો ખરા? તો કહે ના. એ વખતે સૂજ્યું તે બોલાયું, જે બોલાયું તે બોલાયું. તેનો કોઈ લિખિત રેકોર્ડ નહીં, એવી લાલચ પણ નહીં. એ સમયે શ્રોતાઓને ગમ્યું તે જ બસ. મારા કાનને તેમણે થોડો બુંદેલખંડી ગીતોનો પ્રસાદે ચખાડ્યો. મેં તેમની ડાયરી જોવા માગી. અનેક લોકગીતો દોહા ચોપાઈ એમાં લખેલા. એક પાના પર નજર પડી, જૈસે નદી સુની હો બિન નીર કે, વૈસે નારી અધૂરી લાગે બિન ચીર કે. લયમાં વજન દોષ જરૂર છે પણ નીર ચીરનો સાર્થક પ્રાસ ભાવી ગયો. ફટાફટ ચાલતું હતું. સવારની આછી ભીની ઠંડી હવામાં અનેરી તાજગી. આસપાસ ટેકરીઓ દેખાય. આગળ જતા બધું વધુ લીલું થતું ગયું. હવામાં શરદના ખેતરોની ભીની ગંધ હતી. એમ થાય કે પીધા જ કરીએ. અને આવ્યું ઓરછા. 18 વર્ષ મનમાં પાળેલી ઈચ્છા જાણે મૂર્તિમંત થઈ. ઉત્સુકતા હતી ઓરછાને જોવાની, પામવાની, ને એક દહેશત પણ હતી કે અજ્ઞાતના ગુંઠનમાં રહેલું ઓરછા, તેની વેત્રવતી નદી, ત્યાંના મહેલો, મંદિરો, કિલ્લાઓ મારી કલ્પનામાં છે તેવા જ નહીં હોય તો? કારણ આપણે ધારીએ કે ન ધારીએ, કોઈ જગ્યાએ જતા પહેલા એ જગ્યા વિશેની પૂર્વધારણા, એક ચિત્ર તો નજર સામે હોય છે. આશંકિત મનને હજી ધીરજ ધરવાની હતી. વહેલી સવારે હજી ઓરછા જાગ્યું ન હતું. કેટલાક ઘર જાગ્યા હતા, પણ ગલીઓ દુકાનો સૂની હતી. છકડાવાળાએ ઉતાર્યો ને થોડુંક ચાલ્યો ત્યાં દૂરથી દેખાયું શ્યામવર્ણ શિખર. હું ચાલ્યો બેતવા વેત્રવતી તરફ. વહેલી સવારે જ કોઈ પાગલ ભારતીય ટુરિસ્ટને જોઈ ચાની દુકાનવાળાને નવાઈ લાગી. સવારમાં ધમધમતા પ્રાઇમસ પર ઉકળતી ચાની સુગંધી વરાળથી ચા પીવાની ઈચ્છા કોને ન થાય? સામે જ છત્રભુજ મંદિરના ઉત્તુંગ ષટકોણીય શિખરો દેખાતા હતા. ચાવાળા પાસે એક ડંગોરો લઈ વાતદાય વૃદ્ધ દુકાનદાર સાથે વાત કરતા કરતા તેની બોલી બુંદેલીમાં એક કહેવત બોલ્યો, રસ પડ્યો. હાંકે સે ટટ્ટુ નિગે, સુંગે અતર બસાય, પૂછે પૂછે જાનીએ, પુત્ર કોણ સો જાય. જે ઘોડાને ચાબુક ફટકારીને હાંકવું પડે, જે અત્તરને નજીક લઈને સૂંઘવું પડે, અને જેના પુત્રને તારો બાપ કોણ એમ પૂછવું પડે, તેનો અર્થ શું? તેની ઓળખ તો સ્વયં મળવી જોઈએ. આવી તો ઘણી કહેવતો હજારો તેને યાદ છે. સાંભળવાનો સમય ક્યાં? હજી આગલી પેઢીના શહેરીજનો અને આ પેઢીના ગ્રામજનો પાસે આ જણસ સચવાયેલી પડી છે ત્યાં સુધીમાં તેનું ડોક્યુમેન્ટેશન થઈ જવું જોઈએ. બેતવાના સામે કિનારે જ અરણ્ય દેખાતું હતું. ત્યાં જઈને અરણ્ય રુદન કરું? દુકાનવાળાને અને પેલા વૃદ્ધજનને થેલામાંથી સૌરાષ્ટ્રની મોટી શેકેલી શીંગ કાઢીને ધરી. ફોતરા ઉડાડતા ખાતા જાય ને કહેતા જાય, એ તો કાજુ હે કાજુ. તેમનો સંતોષ લઈ ઉપડ્યો બેતવા તરફ. સામેનું ખંડેર જેવું છત્રભુજ મંદિર હજી ખુલ્યું ન હતું. હવે પહેલા બેતવામાં સ્નાન. ગામને અડીને જ વહે છે આ બેતવા. ગામની પાસે જ મહેલની આગળ વળાંક લેતી, લાંક લેતી, ધસમસતી વહી જાય છે બેતવા. દર્શન પહેલા જ તેનો નાદ, તેનો રવ સંભળાય છે. 16મી સદીના બુંદેલા રાજપૂત રાજા રુદ્રપ્રતાપને આ રમણીય કિનારો ગમી ગયો ને ઓરછા રાજ્યની અહીં સ્થાપના કરી. રુદ્રપ્રતાપને અહીં જ મહેલ, મંદિર, નગરી વસાવવાનું કેમ મન થયું હશે તે તો બેતવાના દર્શન કર્યા ત્યારે જ ખબર પડી. જોઈ મેં પહોળા તટે ખડકોથી વિભાજિત થતી શિખરો ઉડાડતી ફેનિલ બુદબદો ફીણો ઉડાડતી કલધ્વનિ કરતી વેગવાન વેત્રવતી. સામેના કાંઠે સાગનું વન, અદ્ભુત. બધું રાજા રુદ્રપ્રતાપ અને કાલિદાસના સમયમાં હતું તેવું જ. હવે હું પુલ વટાવી બેતવાના અરણ્ય તરફના કાંઠે છું. સામે છે ઓરછા, તેનો દુર્ગ, વિશાળ મહેલો, મંદિરો અને એની આદર્શ છત્રીઓ, કિલ્લાના બુરજો, કાંગરાઓ, કાંગરીઓ, દરવાજાઓ, બધું એવું જ જેવું મેં કલ્પ્યું હતું. મનનો ને લોચનનો કોઈ ઝઘડો ન રહ્યો. આ કાંઠે સાગનું વન, વચ્ચે નીલવર્ણી બેતવા, સવારનો ઠંડો પવન, પારદર્શી દૂરતાની સામે કાંઠે પ્રકાશની પહેલી ટસરમાં સૂર્યના સુવર્ણ પ્રકાશમાં ઝળહળતા શિખરો, ગુંબજો, છત્રીઓ, છજાઓ, દુર્ગ દિવાલો ને દુર્ગ પરની દેરીઓ. આ બેતવા વેત્રવતીએ કાલિદાસની જેમ જ મારું મન મોહ્યું. મેઘદૂતમાં નિર્વિંધ્યા, ગંભીરા, ચર્મવતી, યમુના, ભાગીરથીની સાથે સાથે પોતાના પ્રદેશની વેત્રવતીને કાલિદાસ ભૂલ્યા નથી. તેષામ દીક્ષુવાળા પ્રતિય શ્લોકમાં જ વેત્રવતીનું વર્ણન છે. તેની વિશ્વે વિદિત વિદિશા છેરૂડી રાજધાની, ત્યાં કામીને રૂચતી રસની, માણસે મોજ મોંઘી, તીરે ગરજી મૃદુ વિલસતી, ભ્રુસમી ઉર્મી વાળું, પીજે મીઠું અધર રસશું વારી વેત્રવતીનું. શિલાઓ સાથે જળ અથડાવાથી થતા મંદ જળધ્વનિને વિલાસિનના નાયિકાના વેત્રવતીના કલકુજન કહ્યા, અને આ જળમાં નાયિકાના બ્રુવિલાસ જેવા તરંગો મને દેખાયા. થયું નદીમાં ઉતરું, સાથે ટુવાલ કપડાં તો હતા જ. કાંઠે મોટા ખડક પર બેગ મૂકી પડ્યો નહાવા. સ્વચ્છ નીલ શીતળ ધસમસતા વહેતા જળમાં આવી વહેતી પાર્વતી નદી જોયાએ કેટલા વર્ષો થયા હશે. ને નહાય છેલ્લે આવી જ ખળકતી તુંગભદ્રામાં નહાયો હતો. વિજયનગર ગયો હતો ત્યારે. તે વાતને 20 વર્ષ થયા. મારી જેમ નદીમાં કાંઠે નહાય છે ઓરછાના પુરુષો, કાળું કસાયેલું પાતળું ડીલ. મેં નદીની અંદર ડૂબકી મારી. મોટી આંખવાળી સરતી લસરતી માછલી દોસ્તી કરવા મારી પાસે આવી. હાથે ચુંબન કરી ગલગલિયા કર્યા. બિલોરી જળમાં તળિયાના ચોખ્ખા કાંકરા દેખાયા. મારા જ હાથ પાણીમાં અજાણ્યા સુંદર લાગ્યા. નદીમાં તળિયે તડકાનું ઝળહળતું નર્તન ને જળની વિશિષ્ટ ગંધ એક જ ડૂબકીમાં પમાઈ ગયા. સામે કાંઠે ગામમાંથી એક ભક્તવૃંદ પાલખી લઈને આવ્યો. સાથે આવ્યા જાંજ પખાજ, ભજન કીર્તનના ઉલ્લસિત સૂરો, નાચતા વગાડતા ડોલતા ભક્તજનોની ટોળી. ગણપતિની મૂર્તિને વિસર્જિત કરવા આવ્યા છે. બ્રાહ્મણ મંત્રોચ્ચાર કરાવી પૂજન કરાવે છે. અબિલ કંકુથી પાણી ધવલ રક્ત થઈ જાય છે. કોઈ ભાવિક વારે વારે શંખ ફૂંકી રહ્યો છે. ગંભીર શંખ ધ્વનિ નદીના તટને ભરી દે છે. હવે ગણપતિને વિસર્જિત કરી ભાવિકો નહાય છે. નહી ડીલ લૂછી પાછા ફરે છે ત્યારે તેમના પગમાં છે એક ઉદાસી ક્લાંતિ. હમણાં જ નાચતા ગાતા આવેલા આ જ ભાવિકો ગણપતિને વળાવી જાણે થોડા ઉદાસ થયા છે. કેમ ન થાય, જે રૂપ સાથે અનુષ્ઠાનમાં પ્રીત બંધાય તેને આમ જ વહાવી દેવાનું. નદી રૂપને ઓગાળી અરૂપમાં લઈ જશે. એક તરફ નદીની અંદર જ પડ્યા રહેવાનું મન થતું હતું ને બીજી તરફ સામે રહેલું ઓરછા બોલાવતું હતું. નાહીને અરીસા વગર દાઢી કરી તો બે ચાર ગ્રામજનો તો જોઈ જ રહ્યા આ નાગરીજનને, કંઈક આશ્ચર્યથી કંઈક વૈચિત્રથી. હવે હું હતો
તાજી હવા જેવો ફ્રેશ. હમણાં સુધી વજનદાર લાગતી મારી લેધર બેગ હળવી લાગી ને પહેલા પગ ઉપડ્યા રાજમહેલ તરફ. બેતવાને કિનારે જ દુર્ગથી આરક્ષિત રાજમહેલ સંકુલ, કિલ્લાની સીધી ભૂખરી કાળી પીઠ, બંદૂકના નાળચા માટેના ત્રાંસા ખાંચાઓ, કાંગરાઓ અને મહેલની છત પર નાની નાની છતરીઓ, સીધી અને વળાંકયુક્ત રેખાઓનું અદ્ભુત સંયોજન. દુર્ગની એક તરફ બેતવા અને બીજી તરફ તેવીને દુર્ગની એક તરફ બેતવા અને બીજી તરફ તેને આવીને મળતી અડવાલો નદી. દુર્ગ જળથી આરક્ષિત. દુર્ગ વિધાનના રચયિતાઓ પર માન થાય. અડવાલો નદી પરનો પુલ પસાર કર્યો ને દુર્ગમાં પ્રવેશ મળ્યો. અહીં જ છે રાજમહેલ, જહાંગીર મહેલ અને પ્રવીણ મહેલ. ટિકિટ લીધા પછી જ અંદર પ્રવેશ મળે. કાઉન્ટર ખુલે 9 વાગે અને હું પહોંચ્યો 7:30 વાગે. આખા પરિસરને નિરાતે પામવાનો અનાયાસ જ જાણે મોકો મળી ગયો. દરેક પરિસરને પોતાના આંદોલનો હોય છે, તેની સાથે ટ્યુનિંગ થાય, સંવાદ સધાય, તે પછી જ તે સ્થળ પોતાનું અંતરંગ ખોલે. કિલ્લાની અંદર રાજમહેલના દ્વાર પર જ બેઠો, આસપાસ લટાર મારી. ઊંચા પગથિયા, વિશાળ દરવાજો, ખુલતો ચોક, ફરી ઘાટીલી પગથિયો, ઉપરના તલ પર ફરી મહેલ, ફરી ઉદ્યાન, ત્યાંથી ફરી ઉપર પગથિયા અને બીજો મહેલ, મહેલનું પ્રાંગણ અને ઉદ્યાન. દ્વાર કે પાર આંગન ખુલે, આંગન કે પાર દ્વાર. નકશીદાર ઝરૂખાઓ ઉપર ઘાટેલી નમણી છત્રીઓ, ઉઘાડી બારીઓ, નાની નાની કોટરીઓ, અવાવરુ ગંધ, ચામાચીડિયાની ફૂસફૂસાહટ. ચોતરફ ઉગી ગયેલા ઘાસની, શરદ ઋતુની ભેજભરી ઉષ્ણ ગંધ. દુર્ગ અને મહેલ સંકુલમાં અનેક તલ, સોપાન શ્રેણીઓ અને રેખાઓની રમણા, આ બધું નિરાંતે પામી રહ્યો. એટલામાં તો કિલ્લાની અંદર કોણ જાણે કઈ બાજુએથી નારીવૃંદનો ગાવાનો અવાજ આવ્યો. અવાજ નજીક આવ્યો અને તે પછી દેખાયું નારીવૃંદ, રંગબેરંગી વસ્ત્રોમાં સજેલું, હાથમાં પૂજાપો અને કંઠમાં ગીત. એ વૃંદ કિલ્લાના જ કોઈ ખૂણે વળી ગયું અને ગીતના અવાજ ઓસર્યા ને ત્યાં તો ફરી એ ઉલ્લસિત ગાનની ભરતી ચડી અને ફરી એ નારીવૃંદ દેખાયું. કિલ્લામાં જ કોઈ પૂજાસ્થળ હોવું જોઈએ. 9 વાગ્યાને ટુરિસ્ટ ઓફિસના માણસો આવ્યા. કિલ્લાના જ એક કોસ્ટમાંની ઓફિસ ખુલી અને ખુલ્યા મહેલના દરવાજાના તાળા. રાજમહેલ બહાર દીવાને આમ અને અંદર દીવાને ખાસ. ઓરછાના સ્થાપક રાજા રુદ્ર પ્રતાપે 1505માં બંધાવેલો. એ પછી રાજા ભારતીચંદ્રે કામ આગળ વધાર્યું ને રાજા મધુકર શાહના સમયમાં તે 5 મજલો મહેલ બન્યો. મહેલની અંદર વચ્ચે ખુલતા ચોકમાં ખુલતા વિશાળ ઠંડા ઓરડાઓ. ચોકીદારે ઓરડાઓ ખોલી આપ્યા. ચોકમાં પડતા સવારના પ્રકાશમાં દિવાલ છત પરની આખી ચિત્રવિધિ ઝળહળી ઉઠી. 16મી-17મી સદીમાં બુંદેલખંડી શૈલીમાં દોરાયેલા ચિત્રોની થીમ મહાભારત, ભાગવત, દશાવતાર, કૃષ્ણલીલા અને રામાયણની બળકટ રેખાઓ અને ખુલતા લીલા, પીળા, જાંબલી, નીલા, લાલ રંગના સંયોજનો. મહેલમાં દિવાલો, કમાનો, સ્તંભો, ગોખ બધું ચિત્રથી ખચિત. તત્કાલીન રાજપૂત મુગલ કળાની અસર પણ દેખાય. ફૂલપાન, વેલ, પશુ પક્ષી, નારી, નૃત્યાંગના આ બધું અદ્ભુત રંગરેખાનું સંયોજન પામે. અંદરના ઓરડાઓમાં રામાયણ, ભાગવત, દશાવતાર, નવગ્રહના ચિત્રો બળુકી રેખાઓમાં અને બળુકા રંગોમાં. મહેલનું સમારકામ ચાલુ છે. એક આશંકા થાય કે આ ભીત ચિત્રો રહેશે ખરા. રાજમહેલના પહેલા મજલા પર લટાર મારીને બહાર નીકળ્યો. ફરી થોડા પગથિયા ચડ્યો અને આવ્યો ઉદ્યાન તલ પર. એક તરફ રાય પ્રવીણ મહેલ અને બીજી તરફ સામે મોટો જહાંગીર મહેલ. વીરસિંહ જુદેવે તેના મિત્ર જહાંગીરની મુલાકાતની સ્મૃતિમાં બંધાવેલો. રાય પ્રવીણ રાજા ઇન્દ્રમણીની પ્રેમિકા, અપરૂપ સુંદરી ગાયિકા અને નૃત્યાંગના. એક સરસ પ્રેમ કથા જોડાય છે આ રાય પ્રવીણ સાથે. રાજા ઇન્દ્રમણીની આ નૃપપ્રિયાથી અકબર મોહિત થયો ને તેને દિલ્હીના દરબારમાં બોલાવી હિંદના શહેનશાહનું ફરમાન પાછું તો કેમ ઠેલાય. પણ રાય પ્રવીણે તો દિલ દઈ દીધું હતું ઇન્દ્રમણીને. રાય પ્રવીણ તો જઈ પહોંચી શહેનશાહના દરબારમાં. જરાય લજવાઈ શરમાઈને નહીં, પણ હિંમત ભેર ઊભી રહી. ઇન્દ્રમણી પરના પ્રેમે એક ઠંડી તાકાત આપી. કંઈક રોષ, કંઈક ઉપાલંબથી ભર્યા દરબારમાં અકબરના માન મર્તબાનો વિચાર કર્યા વગર એ બોલી ઉઠી. બિનતી રાય પ્રબીન કી સુનિહો સાહ સુજાન, જૂઠી પાતલ ભ્રિખત હૈ વારી વાયસ સ્વાન. હે શહેનશાહ, રાય પ્રવીણની વિનંતી સાંભળો. ભિખારી, કાગડો અને કૂતરો હોય તે એઠી પથરાવડી ચૂંથે. હું તો રાજા ઇન્દ્રમણીને સર્વસ્વ આપી એની થઈ ચૂકી છું. અકબરે તેનો ઉત્કટ પ્રેમ જોઈ માનભેર પાછી ઓરછા મોકલી આપી. કહે છે કે અહીંના રાજકવિ કેશવદાસે કવિ પ્રિયા અને રસિક પ્રિયા જેવા શૃંગાર ગ્રંથોમાં આ નાયિકાને અમર કરી. ઓરછા જોયા પછી રસિક પ્રિયા વાંચવાની ઉત્કંઠા જાગી. 20 વર્ષ પહેલા કેશવદાસનું સચિત્ર બારામાસા જયંત મેઘાણીને ત્યાં પ્રસારમાં જોયેલું. 12 ઋતુના 12 પદો અને તેને અનુસાર ઋતુચિત્રો. પુસ્તક જોતા એવી છાપ પડેલી કે ચિત્રો કરતા શબ્દનો હાથ જ ઉપર રહેલો. 12 માસાની નાયિકાને ચૈત્ર કેવો લાગેલો. આવો, ફૂલી લલિતા લલિત તરુણ તન ફૂલે તરુવર, ફૂલી સરિતા સુભગ સબ ફૂલે સબ સરવર, ફૂલી કામિની કામરૂપ કરી કંતહી પૂંજહી, શુકસારી કુલકેલી ફૂલી કોકિલ કલકૂજહી, કહી કેસવ એસે ફૂલમહ સૂલન હિયે લગાઈએ, પિય આપ ચલન કી કો કહે ચિત્તન ચૈત ચલાઈએ. દરેક ઋતુ તેના શીત, ઉત્તાપ, વર્ષા, જલ, પવન અને વન ઉપવનની વાત કરતા કરતા દરેક મહિના માટે નાયિકાને પ્રિયતમને તો અંતે એ જ કહેવું છે કે આવા મહિનામાં તું ક્યાંય ન જતો, તું મારી પાસે જ રહે. ભાદો ભવનને છોડીએ, गमन न सुनिए सावने, कंत न कार्तिक दीजिए, मागसर मारग न चितू, पंथ न बूझिए पूस में, घर नाह छाड़िए माघ में, फागुन फाग न छंडिए। आ बारा मासा मा कामरत नायिकानी वात तो छेज, पण ए वखत ना कविए प्रजाजने ऋतु चक्र ने केवी रीते माण्यु छे ते वात ज मुख्य छे। आज केशव दासे नानी उम्र मां दोड़ा थई गयेला वाळ ने पोताना ज वाळ ने नर्म भर्यो उपालम भाप्यो। केशव केसनी असी करी जस अरिहूंड कराही, चंद्र वदन मृग लोचनी बाबा कही कही जाही। हे मारा केश, ते मारा पर जे विताड़ू छे ते वो तो दुश्मन पर न करे, जे रसिका साथे रमण करवानी इच्छा राखी छे ते सुंदरियो तारा लीधे मने बाबा कहीने बोला रहे छे। अत्यारे केशवदास होत को गोदरेज के हर्बल डाई वापरी फूटड़ो जुवान देखाय मृग नयनी साथे रमण करतो होत, पण अत्यारे तो ए केशवदास नथी, राजा इंद्रमणि नथी, नथी मृगलोचनी राय प्रवीण। अत्यारे तो आ महल एमपी टूरिज्म नी होटल छे अने बे चार टेबल पर फॉरेन टूरिस्टो धीमू धीमू गणगणता वातो करी रहा छे, अने बदामी धोध जेवा वाल लहेरावती एक रमणी अन्य मनस्क थी भूतकाल में झाँखी रही छे। हूँ मारा मन ने कहूँ छू चाल जीव। सामे छे जहांगीर महल, सवारना तड़का थी त्रासा परछायावनी रेखाओ दीवाल पर फरस पर अने उद्यान पर अंकाती जाय छे। महल फरी एक ऊंचा तल पर पगथिया चढ़ी दोढ़ीना दरवाजे आऊ छू, त्या तो घेरी वाली चामा चिड़ियावनी हवड़गंध। सहज आगड़ चालो छू तो वच्चे मोटो चौक अने स्नान कुंड, चारे तरफ ओरडाओ, एमानो ज एक मुख्य खंड म्यूजियम में फेरवाई गयो छे। म्यूजियम हजी खुल्यू नथी, खुल्लू होत तो पण जोवानी इच्छा न थई होत। दीवालो गोखो खूणाओ गर्भगृहोमा जे ते जगह शोभती, कई केटलाय अंगत संदर्भो संबंधो स्पर्शो धरावती वस्तुओ मूर्तिओ म्यूजियम में लाइनबंद गोठवाय छे, अने जोवानो एक थाक लागे छे, निर्वेद जागे छे। सारू छे के हूँ तेमाथी बच्यो। महलना पूर्व तरफ ना छेड़े ओरडाओ प्रकोष्ठो परसाळमांथी वेगवान वेत्रवती बेतवाना दर्शन करूं छूं। अहींथी मारी जेम ज अनेक राजाओ राणियो केशवदास अने राय प्रवीणे वळाक लेती बंकिम भंगीमांथी नाचती शिलाखंडो पर घुघुवती विशीर्ण थे विखराती अरण्यमां खोवाई जती यमुना भणी वही जती बेतवाना दर्शन कर्या हशे। मारुई ए बेतवानु छेल्लू दर्शन। महल जोया पछी हवे मंदिरो छतरियो तरफ, बेतवाना किनारे ज मंदिर सदृश छतरियो बुंदेली राजाओना समाधि स्थलो छे। उत्तुंग शिखरो वाली भव्य छतरियो, नजीक गयो पण अंदर प्रवेश न मळ्यो। दस दरवाजा ज दस वागे खुलता हता अने ए पण दरवान जो होय तो। चतुर्भुज मंदिर पासे बेतवाने किनारे ज केशवदास अध्ययन केन्द्रनु बोर्ड वाँचेलू। कवि अने प्रशासक अशोक वाजपेयीना काळमां अहीं केशवदास समारोह पण थयेलो। शक्य छे तेमनी दृष्टिथी ज आ केन्द्र उभुं थयुं होय। केन्द्र खुल्लू होत तो केशवदासनुं साहित्य जरूर जोत। ઓરછા આવ્યા પછી કેશવદાસ સાથે એક નિકટનો પરિચય થયો. મહેલમાંથી જ સામે દેખાતું હતું કાળું પડી ગયેલું ચતુર્ભુજ મંદિર, તેની પાછળ ચૂને ધોળેલું સફેદ રાજારામ મંદિર, અને તેની પાછળ ગામથી દૂર ટેકરી જેવા ઊંચાણ પર લક્ષ્મીનારાયણ મંદિર. દૂરના લક્ષ્મીનારાયણ મંદિરે પહેલા મન મોહ્યું, કારણ આ મંદિરમાં જ સચવાયેલા રહ્યા છે બુંદેલી કળાના ભીંતચિત્રો અને વિતાન ચિત્રો. લક્ષ્મીનારાયણ મંદિર જેવા ગામ ચીરીને નીકળ્યો. સડક લઈ જાય છે ટેકરી સુધી, અને સડકથી મંદિર સુધી રાતા પથ્થરોની ફરસ. શું મારા માટે આ રેડ કાર્પેટ બિછાવેલી છે? હા, મારા માટે જ. વહેલી સવારનો ચાલ ચાલ કરું છું. સામાન સાથે ચાલતા ભાદરવાના બાપ ભર્યા તડકામાં પગ તો થાકીને લોથ થઈ ગયા છે, પણ મન, એને ક્યાં કશો થાક હતો? એને તો બધું નયનભર નિરખી લઈ અંદર ઉતારી લેવું છે. મંદિરની પીઠિકા ત્રિકોણાકાર, મંદિર અને દુર્ગ વિધાનનો અદ્ભુત સમન્વય. ત્રિકોણાકાર ત્રણ દીર્ઘાઓમાં ચિત્રો છે. કહે છે રાજા પૃથ્વીસિંહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી ચિત્રકળા કરાવી. અહીં વિષયમાં કૃષ્ણલીલા, રામાયણના પ્રસંગો, દાણલીલા, યુદ્ધના દ્રશ્યો, પશુ પક્ષી, વેલબુટ્ટાઓ અને રંગો, કથ્થાઈ, ભૂરો, પીળો, લાલ, લીલો, રેખાઓ બળકટ, પણ મધુબની ચિત્રો જેવી અણઘડ નહીં. આ ચિત્રો તેના નિર્માણ કાળમાં કેવા દૈદીપ્યમાન લાગતા હશે, કલ્પના જ કરવી રહી. ધાતુરંગ હશે તેથી હજી એ સચવાઈ રહ્યા છે, પણ માણસોએ સાચવ્યા છે ખરા? હાથ પહોંચે ત્યાં ત્યાં દિવાલો પર ટુરિસ્ટો પ્રેમીઓએ પોતાના નામ ખોતર્યા છે. પોતાનો વ્યક્તિ વિશેષ પરનો પ્રેમ દર્શાવવા હૃદયમાંથી આરપાર તીર દોરીને આ ચિત્રોને જ ઘાયલ કર્યા છે. યોગ્ય સાચવણી સંરક્ષણ હોત તો આમ ન થાત, પણ અફસોસ, બધું સરકારના હાથમાં. કાકા સાહેબ સાચું જ કહે છે, અસરકારી અસરકારી. અહીંનું એક રખેવાળ એ જ ગાઈડ, એ તો ઇઝરાયેલી યુગલને ભાંગી તૂટે અંગ્રેજીમાં તેને આવડે તેમ ચિત્રો અને ઇતિહાસ સમજાવતો હતો. હું કુતૂહલવશ સાંભળવા રોકાયો તો મને કહે, આગે દૂસરી ગેલેરી મેં આપ જઈએ, અચ્છે ચિત્ર હૈ. હું આશય સમજી ગયો, તેને ઇન્ડિયન ટુરિસ્ટ પાસેથી પૈસાની આશા ઓછી અને પોતાની લોલમલોલ પોલ ખુલ્લી પડે તે વધારામાં. યહૂદી દંપતી સાથે થોડી વાતો કરી હું બીજી ગેલેરી જોવામાં પરોવાયો. હું દિવાલ સરસી ઉપર ચડતી વિશિષ્ટ સીડીથી ઉપરના માળે ચડ્યો. અહીંના સ્થાપત્યમાં પગથી, પગથિયા, પરસાળ, ગુંબજ, ગુંબટમાં ભૌમિતિક કોણો, રેખાઓનો એક લલિત વિન્યાસ છે. ગર્ભગૃહમાંથી વિગ્રહ લક્ષ્મીનારાયણની મૂર્તિની ચોરી થઈ છે, તેથી ત્યાં માત્ર અપૂજ અંધારું છે. શિખર સુધી જવા માટે ભીંત સરસી સર્પાકાર સીડીઓ છે. છેક શિખર સુધી જવાની હિંમત ન ચાલી. બીજા મજલા સુધી જઈને જોયું તો થયું ઓરછાના દુર્ગ મહેલ મંદિરની સાથે સાથે ઓરછા નગરની સીમા આંકતા ખળભળી ગયેલા ગઢ કિલ્લાની સીમારેખાઓનું એક દુઃખદ દર્શન. વળતા લીધું રાજા રામનું મંદિર, આ વિસ્તારમાં લોકોનું આસ્થા કેન્દ્ર. ઓરછાના મહેલો, દુર્ગો, મંદિરો, છતરીઓ બધા કાળ અને લીલ ખાયા શ્યામ વર્ણી, આ એક જ સ્થાપત્ય શ્વેત સફેદ ચૂને ધોળેલું. કારણ, આ મંદિર અપૂજ નથી, તેને રંગરોગાનનો બધો જ લાભ. જોકે આ રંગરોગાને જ તેની ઐતિહાસિક અને એસ્થેટિક અપીલને નામ શેષ કરી નાખી છે. આ સ્થળોને ભલે ગમતું હોય, મારા જેવા પ્રવાસીને તો એમ જ લાગ્યું. કહે છે કે ઓરછા નરેશ મધુકર શાહની રાણી ગણેશ કુંવરીને ભગવાન રામ સપનામાં આવ્યા હતા. રાણીની ઈચ્છાને માન આપી કૃષ્ણ ભક્ત રાજા અયોધ્યાથી રામની મૂર્તિ લાવ્યા. મંદિરમાં તેની પ્રાણ પ્રતિષ્ઠા કરતા પહેલા તેને અહીંયા રાખી, પણ સ્વપ્નમાં લીધેલા વચન પ્રમાણે મૂર્તિને જ્યાં પ્રથમવાર રાખી હતી ત્યાં જ તે સ્થાયી થઈ અને એ જ મહેલ બન્યો રાજા રામનું મંદિર. અને મંદિર તરીકે મહેલ કેમ ન હોય, અહીંયા રામ એ રાજા રામ તરીકે પૂજાય છે. બહાર પૂજાપો, પૂજાપાત્રો, ધાતુ મૂર્તિઓ, માળાઓ, વીંટીઓ, આભૂષણોની દુકાનો અને પાથરણા હતા. મંદિરમાં માવાનો ભોગ ધરવા પ્રસાદની દુકાનમાંથી મીઠા ગરમ માવાની ભૂખ ઉઘાડતી સોડમ આવતી હતી. દર્શન કરી ઉઘડેલી ભૂખને મેં માવાનો પ્રસાદ ધર્યો. રામની જેમ આતમરામ પણ પ્રસાદ માગે ને. અહીંની સ્મૃતિરૂપે કમળ ફૂલ જેવી સાત પાંખડીઓના ખાનાવાળી ધાતુની કંકાવટે લઈ ચાલ્યો પાસેના ચત્રભુજ મંદિર, જે મંદિરને ઓરછા આવતા વેત જ જોયેલું. તે ચત્રભુજ મંદિરને નજીકથી અંદરથી નિરાંતે જોવાનો વારો છેલ્લો આવ્યો. ઊંચી જગતી પર છે આ ચત્રભુજ મંદિર. ચાર ષટકોણીય બહુમજલા મિનાર જેવા શિખરો વચ્ચે ગર્ભગૃહનું ષટકોણીય ઊંચું પ્રોન્નત શિખર એ ઓરછાનું સર્વાધિક ઊંચું શિખર. મંદિરમાં ભલે ખચિત શિલ્પો નથી, પણ તેના આકારની દક્ષિણના ગોપુરમ જેવી ભવ્યતા જ તેની ગરિમા માટે પૂરતી છે. એક કાળે ભગવાન ચત્રભુજની મૂર્તિ હશે, પણ અત્યારે તો એ લગભગ અપૂજ જેવું જ પડ્યું છે. અહીંના મંદિરો અને છત્રીઓ જેવા ષટકોણીય શિખરો બીજે જોયા નથી. સવારના 10:30 થયા હતા. હવે ઝાંસી ગ્વાલિયર તરફ જવાની વળતી યાત્રા આરંભવાની હતી. કોઈ પ્લાનિંગ કે આયોજન વગર જ મનની ઉત્કટ ઈચ્છાને વશવર્તી અહીં આવ્યો તેનો જ આનંદ અને સંતોષ હતો. સવારે 6 વાગે તો ઓરછા પહોંચ્યો અને 10:30 વાગે તો પાછા જવા નીકળી ગયો. આ 4-5 કલાકમાં ઓરછા સાથે નાતો બંધાઈ ગયો. એ કાલિદાસની વેગવાન વૈત્રવતી બેતવા, કાંઠા પરથી દેખાતી છતરીઓ, મહેલો, દુર્ગો, મંદિરો, એ રાજા ઇન્દ્રમણિ, કવિ કેશવદાસ, રસિક પ્રિયા રાય પ્રવીણ બધા મને વળગી રહ્યા. ઓરછાથી ગ્વાલિયર ગયો ત્યારે અને અહીં રાજકોટ આવ્યા પછીએ ઓરછા સાથે જ છે અને અંદર સુધી જમી રહેતા આવા કોઈ સ્થળની વિશેષતા આ જ છે ને.